પરચો ત્રણ સંવત 1948ની સાલમાં અમદાવાદમાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા તે વખતે વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો, જેથી સ્વામીશ્રીએ સ્વામી ઈશ્વરચરણ દાસજી પાસે એક કાગળ ભુજના મહંત સદગુરુ સ્વામી અક્ષરજીવન દાસજી ઉપર લખાવ્યો, જે વૃષપુરમાં અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે તેમનો ખાટલો મંદિરમાં રાખશે, માટે તેમની સેવામાં તમો બે સાધુ તરત મોકલજો, અને બીજો કાગળ બાપાશ્રી ઉપર પણ લખાવ્યો છે, તમારો ખાટલો મંદિરમાં રાખજો અને ભુજથી બે સાધુ તમારી સેવામાં આવશે, એવી રીતે બે કાગળ લખાવ્યા. પછી ભુજથી સાધુ જગજીવન દાસજી તથા નારાયણચરણ દાસજી વૃષપુર ગયા ને ખાટલો મંદિરમાં લાવ્યા. તે વખતે બાપાશ્રી ઊંડા ઉતરી ગયા તેને 10 દિવસ થયા, પણ બહાર આવ્યા જ નહીં. ત્યારે સેવામાં રહેલા સાધુ તથા ગામના અને ફરતા ગામોના સેવા કરનારા હરિભક્તોએ વિચાર કર્યો છે, બાપાશ્રી કદાપી બહાર નહીં આવે ને આમને આમ ધામમાં જતા રહેશે, તો આપણે કાંઈ પ્રાર્થના નહીં થાય અને આશીર્વાદ પણ નહીં મંગાય, માટે જગાડીએ તો ઠીક એમ વિચાર કરી બહુ બોલાવી હલાવીને જગાડ્યા. ત્યારે બાપાશ્રીએ નેત્ર ઉઘાડીને કહ્યું, જે મને શું કરવા જગાડ્યો? ત્યારે સંત હરિભક્તો બોલ્યા, જે આપ ઊંડા ઉતરી ગયા હતા તે એમને એમ ધામમાં જતા રહો તો અમારે આપની પાસે આશીર્વાદ માંગવા છે, તે રહી જાય તે સારું જગાડ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું, જે અમે એવા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીએ, તેથી અમારે જવાનું થશે ત્યારે તમારા સર્વના મનોરથ પૂર્ણ કરીને જઈશું, માટે તમે કાંઈ ફિકર રાખશો નહીં ને અમને જગાડશો પણ નહીં, એમ કહીને નેત્ર મીચી ગયા. તે એમને એમ 17 દિવસ થયા એટલે સંત હરિભક્તો વિચાર કરવા લાગ્યા, જે બાપાશ્રીએ આ ફેરે શું કરવા ધાર્યું છે તે કાંઈ ખબર પડતી નથી. આપણને કહ્યું છે, જે તમારા મનોરથ પૂર્ણ કરીશું, પણ આમને આમ ક્યાં સુધી આપણી ધીરજ રહેશે? પછી સૌએ મળી એમ વિચાર કર્યો, જે આપણને બાપાશ્રીએ ના પાડી છે તેથી જગાડાય તો નહીં, પણ ભુજમાં સ્વામી અક્ષરજીવન દાસજીને ખબર આપીએ, જે બાપાશ્રીનું શરીર રહે તેમ લાગતું નથી, માટે સંત હરિભક્તોને દર્શન કરવા હોય તે કરી જાઓ. પછી ભુજ મનુષ્ય મોકલીને ખબર પહોંચાડ્યા, તેથી સ્વામી અક્ષરજીવન દાસજી આદિ સંતો બ્રહ્મચારી પાર્ષદ સર્વે રાત્રે 8 વાગે ભુજથી ચાલ્યા તે વૃષપુર આવીને બાપાશ્રીના ખાટલાને ફરતા બેઠા. પછી સ્વામીશ્રીએ પ્રાર્થના કરી પણ બોલ્યા નહીં, તેથી સંત હરિભક્તો ફરતા બેસી રહ્યા. પછી સવારમાં 4 વાગે બાપાશ્રી ખાટલેથી પોતાની મેળાએ ઊઠીને મહારાજને પ્રદક્ષિણાઓ કરવા માંડ્યા. ત્યારે બાપાશ્રી પડી જશે એમ જાણીને સામત્રાના મૂળજી ભક્તે ઝાલ્યા. તેમને બાપાશ્રી કહે, જે નહીં પડીએ, મૂકી દો. એટલે તેમણે મૂકી દીધા. પછી 25-30 પ્રદક્ષિણાઓ ફરીને 25-30 દંડવત કર્યા અને પગે લાગીને સિંહાસન આગળ બેઠા ને બોલ્યા, જે અમારો દાખલો નિષ્ફળ ગયો, કેમ જે અમારે અક્ષરધામમાં શ્રીજી મહારાજની આગળ 27 દિવસ ચોવટ ચાલી, જે મને અક્ષરધામમાં લઈ જાઓ. ત્યારે મહારાજે છેલ્લી વારે હા પાડી, પણ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ ના પાડી ને સ્વામીશ્રીને લઈ જવાનું ઠરાવ્યું. માટે તમે સૌ મોટા મોટા સંત તથા હરિભક્તો સ્વામી શ્રીના દર્શન કરી આવો, પછી નહીં થાય. ત્યારે સંત અને હરિભક્તો બોલ્યા, જે અષાઢ મહિનો બેઠો છે ને વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે, માટે આખરના દિવસમાં દરિયામાં તોફાનને લીધે હેરાન બહુ થવાય, તેથી દિવાળી ઉપર જઈએ તો કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ત્યાં સુધી સ્વામીશ્રી રહેશે નહીં. ત્યારે હરિભક્તો કહે, જન્માષ્ટમી ઉપર જઈએ તો? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે તે દહાડે દરિયામાં તોફાન હશે, માટે હાલ જાઓ, તમે દરિયામાં જરાય દુખી નહીં થાઓ. મારે પણ આવવાની તાણ ઘણી રહે છે, પણ મંદવાડને લીધે આવાશે નહીં. પણ તમે તો જાઓ અને સ્વામીશ્રીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. એવા મોટા સંતના દર્શન ફેર મળે તેવા નથી. પછી સંત હરિભક્તો અમદાવાદ આવ્યા, ત્યાં ઠાકોરજીના દર્શન કરી સ્વામીશ્રીને આસને આવી દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, જે તમે આટલા બધા સંત હરિભક્તો આવ્યા અને જીવન પ્રાણ મુક્તરાજ કેમ ન આવ્યા? ત્યારે રામપુરવાળા વશરામભાઈ બોલ્યા, જે એ તો પડખું પણ બીજા ફેરવે ત્યારે ફરે એવા માંદા છે, તેથી પોતે ન આવી શક્યા ને અમને મોકલ્યા ને આપને જય સ્વામિનારાયણ કહ્યા છે. પછી સ્વામીશ્રી બોલ્યા, જે એ તો કાલે બપોરે અહીં આવશે. પછી બીજે દિવસે સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, જે અમે તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવશે ત્યારે તેમની સાથે જમશું. સભામાં પણ સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ કહ્યું હતું, જે આજે જરૂર ભાઈશ્રી ગાડીમાં આવશે, માટે જેને સામા જવું હોય તે જજો. તેથી રેલ ઉપર ઘણા હરિભક્તો ગયા હતા. જ્યારે બાપાશ્રી ગાડીએથી ઉતર્યા ત્યારે સૌ મળ્યા ને સ્વામીશ્રીએ અમને સભામાં વાત કરી હતી એમ કહી સાથે સાથે મંદિરમાં આવ્યા. પછી ઠાકોરજીના તથા સંતોના દર્શન કરીને સ્વામીશ્રી પાસે આવી દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી ઊભા થઈ ગયા ને બહુ હેત જણાવીને મળ્યા. તે વખતે 12 વાગ્યા હતા. બાપાશ્રીના તથા સ્વામીશ્રીના મંદવાડની પરસ્પર વાતો કર્યા પછી સ્વામીશ્રીએ કચ્છના સંત હરિભક્તોને કહ્યું છે, જુઓ આ અનાદિ મુક્તરાજ આવ્યા. ત્યારે સૌ સંત હરિભક્તો રાજી થયા ને બાપાશ્રીને કહ્યું, જે તમે બહુ માંદા હતા ને શી રીતે આવ્યા? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે તમારા નીકળ્યા પછી અમને એમ સંકલ્પ થયો, જે મારે પણ સ્વામીશ્રીના દર્શન કરવા. એવો વિચાર કર્યો, ત્યાં તો મંદવાડ મટી ગયો એટલે ભાતું કરાવ્યું. અડધી રાત્રિએ વાડીએ આવીને અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લઈને ચાલ્યા. તે ખારી રોલે આવ્યા. ત્યાં વહાણ મળ્યું, તેમાં બેસી ગયા ને વવાણીએ થઈને અહીં આવ્યા. ત્યારે સંત હરિભક્તો બોલ્યા, જે અમે ગઈકાલે પહોંચ્યા ત્યારે અમને સ્વામીશ્રીએ કહ્યું હતું, જે કાલે બપોરે અહીં આવશે. તે અમને એમ થતું, જે આવો મંદવાડ ગયો છે ને બાપાશ્રી કેમ આવી શકે? પણ સ્વામીશ્રી કહેતા હતા તે પ્રમાણે જ તમે આવ્યા. પછી બાપાશ્રીએ નાહી પૂજા કરી એટલે સ્વામીશ્રી તથા બાપાશ્રીએ પાસે બેસીને ઠાકોરજીને જમાડ્યા. સાંજના પણ સ્વામીશ્રી પાસે ઘણીવાર બેઠા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી પાસે આવીને બાપાશ્રી તથા સર્વ સંત હરિભક્તો બેઠા હતા. ત્યાં કથા વાર્તા થઈ રહ્યા પછી સૌ સંત હરિભક્તો સદગુરુ જ્ઞાનાનંદ સ્વામીના મેળા ઉપર જ્યાં ઉતારો હતો ત્યાં ગયા ને બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે બેસી રહ્યા. હરે થયા એટલે સંતો જમવા ગયા. તે વખતે સ્વામીશ્રી બોલ્યા, જે આપના દર્શન મને બરાબર થતા નથી, માટે મારી પાસે આવીને દર્શન આપો. પછી બાપાશ્રી સ્વામીશ્રીની પાસે આવ્યા ત્યારે સ્વામીશ્રીએ ચશ્મા પહેર્યા ને બોલ્યાજી, હજી બરાબર દર્શન થતા નથી, માટે આંગળી કાઢી નાખો. એટલે બાપાશ્રીએ આંગળી કાઢી કે તુરત તેજનો સમૂહ નીકળ્યો. તે ચારે કોરે તેજ તેજ છાઈ રહ્યું. એ જોઈને સ્વામીશ્રી બોલ્યાજે, અહોહો, આવા તમે તેજોમય મૂર્તિ છો? આ તો એકલું તેજ જ ભર્યું છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે પણ આવા જ તેજોમય છો. એમ કહી તેજ સંકેલી લીધું ને આંગળી પહેરીને બેઠા. તે વખતે મૂડીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી ઉપવાસી હતા, તે સ્વામીશ્રી પાસે બેઠા હતા. તેમણે કહ્યું જે, બાપજી, મને તેજ બતાવો ને. પણ એમને તો ન બતાવ્યું. પછી સંતો જમીને આવ્યા ત્યારે આ બધી વાત સ્વામી બાલકૃષ્ણદાસજીએ સર્વેને કહી. પછી વચનામૃતની કથા વાંચીને સમાપ્તિ કરી સૌ પોતપોતાના આસને ગયા. ત્યારે સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, મહારાજ મને ધામમાં ક્યારે લઈ જશે તે સમાધિ કરીને પૂછો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, વૃષપુરમાં 27 દિવસ મહારાજ પાસે આપણી ચોવટ ચાલી હતી, તે તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે? આ લોકની રીત પ્રમાણે આવવાનું ને જવાનું કહેવાય છે, પણ આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ ને સ્વતંત્ર છીએ, તે બધુંય જાણીએ છીએ. મૂર્તિમાં રહ્યા થકા જ મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ તો આપણે બે જ જાણીએ, પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે, માટે સમાધિ કરો તો ઠીક. પછી બાપાશ્રીએ સમાધિ કરી ને સાંજના જાગ્યા ને 5 વાગે સંત હરિભક્તોની સભા ઇસ્પિતાલના મેડા ઉપર સ્વામીશ્રીને આસને થઈ. તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, અમે ધામમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેમ રસબસ રહ્યા છે તેવી રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા અને શ્રીજી મહારાજે મને કહ્યું જે, એ તો અનંત જીવોના કલ્યાણ કરવા અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એવા સમર્થ છે, અને તમારી પાસે સમાધિ કરાવીને પૂછાવ્યું તે તો મનુષ્ય ચરિત્ર કરે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. એમ કહીને બોલ્યા જે, આસો સુદ પડવેને રોજ રાત્રિએ 1 વાગે સ્વામીશ્રી દેહોત્સવ કરશે, માટે સંતો તથા હરિભક્તો આ સ્વામીશ્રીનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આ સેવા ફેર મળે એવી નથી, માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહીં, એમ વાત કરી. પછી કથા વાંચવા માંડી. એટલાકમાં ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા. તે સર્વે હરિભક્તોના સોંસરા પડીને સ્વામીશ્રીના પગે અડવા ગયા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, આ મોટા મોટા હરિભક્તો બેઠા છે, તેમની મર્યાદા રાખતા નથી. ત્યારે ઈશ્વરલાલભાઈએ કહ્યું જે, સ્વામી, આમાં મોટા કોણ છે? આ તો સર્વ કચ્છના કણબી છે. એમને તો હું ભુજમાં દિવાન હતો ત્યારથી ઓળખું છું. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, આ અબજીભાઈ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે, તેમને તમારો પગ વાગ્યો તેથી શ્રીજી મહારાજનો અપરાધ થયો. તે સાંભળીને ઈશ્વરલાલભાઈ તુરત બાપાશ્રીને દંડવત કરવા માંડી પડ્યા. એટલે બાપાશ્રીએ ઊભા થઈને ઝાલી લીધા ને મળ્યા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીની પ્રાર્થના કરીજે, બાપાશ્રીને મારે ઘેર પધારવાનું કહો, તમે મારા પરમ હેતુ છો, તે આ વાત મને સમજાવી, આવી મોટપ તો હું જાણતો નહોતો, એમ કહી બાપાશ્રીને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમને બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી, તેથી બહુ હેત થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં જવા તૈયાર થયા, ત્યારે સ્વામીશ્રી તથા સૌ સંત હરિભક્તો બાપાશ્રીને મળ્યા. તે વખતે સૌ સભાને સાંભળતા સ્વામીશ્રીએ વાત કરી, જે આ પુરુષની કોઈ જોડ નથી. શ્રીજી મહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે, તેથી સૌ આ પુરુષનો જોગ સમાગમ કરજો, પણ બીજે ક્યાંય ધોડા કરશો નહીં, સત્સંગમાં ક્યાંય આમના જીવા નથી, એમ બોલ્યા. પછી બાપાશ્રી આદિક સંત હરિભક્તો સૌ કચ્છમાં પધાર્યા. પરચો ત્રણ પૂર્ણ.